భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివే శరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయే. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగదేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంత కోటి బ్రహ్మాండ అధిపతి, సర్వ అవతారి, సర్వకారణ కారణ ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ. స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ్ అధిష్టాత దేవ్ వడతాల్ వాసి శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ నీ ఛత్ర ఛాయామా నడియాద్ స్వామినారాయణ మందిర్ మా బిరాజమాన్ అర్చా స్వరూప్ భగవాన్ శ్రీహరినా దివ్య సాన్నిధ్యమా. આજના કથાપારાયણના પૂર્ણાહુતિના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ચિરંજીવી નાનાલાલજી, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે નડિયાદને આંગણે અતિ પાવન, અતિ પવિત્ર જેવું પુણ્ય ગંગાદી તીર્થોની અંદર સ્નાન કરવાથી દેહની અને જીવનના કર્મોની જે પવિત્રતા જેવી થાય છે, એનાથી વિશેષ આત્માને શુદ્ધ કરનારી શ્રીમદ સત્સંગી જીવન મહાકથાના જે પાવન પગલા અથવા તો પાવન જળ આપણા આંગણેથી વહી રહ્યા છે, એ આપણા માટે સૌથી મોટી ઉત્સવની અને ધનભાગની વાત છે. વિવેક સ્વામી બહુ સારા કથાકાર છે અને શાસ્ત્રોના સિદ્ધાંત મુજબ તમને સૌને સાત સાત દિવસ સુધી અનેક રહસ્યો ભગવાન સ્વામિનારાયણના આ ભૂમિ ઉપર પદાર્પણના સંકલ્પથી લઈને મહારાજના અંતરધ્યાનની લીલા સુધી સમગ્ર ભગવાનના જીવનચરિત્ર, ભગવાન શ્રીહરિના અંતરના વિચારો, મહારાજે સ્વયં સ્થાપિત કરેલા સિદ્ધાંતો અને જીવાત્માનું કલ્યાણ કરી શકે એવા પરમ પાવનકારી વ્રત ઉત્સવ તહેવારોનું ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું હશે. સત્સંગી જીવન પ્રારંભની અંદર જ મહારાજે શતાનંદ સ્વામી એનો બહુ મહિમા લખ્યો છે કે કળિયુગની અંદર ધર્મશાસ્ત્રો તો અનેક કદાચ પ્રવૃત્તમાન હશે, પણ મોક્ષનો કર્તલ એવો જો કોઈ ગ્રંથ હોય તો આ સત્સંગી જીવન ગ્રંથને બિરુદ મળ્યું છે. દરેક સંપ્રદાયમાં મહારાજે વચનામૃતમાં બહુ સુંદર વાત લખી કે દરેક સંપ્રદાયની જો પુષ્ટિ કરવી હોય, એનો વિકાસ કરવો હોય, એના પાયા ઊંડા નાખવા હોય તો પોતપોતાના જે ઈષ્ટદેવ હોય એના જીવનચરિત્રથી સબર એવા જે ગ્રંથો હોય એનું કથન વાંચન અનિવાર્ય બને છે. એની પાછળનો વાલા ભક્તો બહુ એક સુંદર ઉદ્દેશ છે. મહારાજે આ વચનામૃત કીધું, કોઈ રામચંદ્રજી પ્રભુને માનતા હોય, કોઈ કૃષ્ણ પરમાત્માને માનતા હોય, કોઈ સ્વામિનારાયણ મહાપ્રભુને માનતા હોય, પણ જ્યારે જેનો આશ્રય કર્યો છે એ આશ્રયપણાની અંદર જ્યાં સુધી પરિપૂર્ણતા નથી આવતી, આશ્રયપણાની અંદર સમર્પણ પૂરું નથી થતું, ત્યાં સુધી ભગવાન અને ભગવાનના ભક્તની વચ્ચે અટામણ રહી જાય છે. આ અટામણ કેવા પ્રકારનું હોય? મહારાજશ્રી ઘણી વખત આ દ્રષ્ટાંત આપે કે તેલનો ડબ્બો હોય, એના ઉપર ચિકાશ હોય, પછી એને જ્યારે પેક કરવામાં આવે અને ઢાંકણું બંધ કરવામાં આવે ત્યારે એને રેણ કરવામાં આવે, પણ ઓલી ચિકાશ છે ને રેણ થવા દે નહીં, ચિકાશ જે છે એ રેણ થવા દે નહીં. બહેનો જ્યારે રોટલી વણતા હોય ને ત્યારે બે પડની રોટલી આપણા ગુજરાતમાં બહુ પ્રચલિત બનાવે, ફૂલકા રોટલી, બે પડની રોટલી. એ જ્યારે રોટલીના લોટ બાંધ્યો હોય એના જ્યારે વણવા માટે તૈયાર કરવામાં આવે ને ત્યારે વચ્ચે થોડો લોટ ભભરાવે, પછી એ રોટલી વણાય સાથે, શેકાય સાથે, પણ જ્યારે થાળીમાં પડે ને ત્યારે બંને જુદી, બે પડ જુદા થઈ જાય છે. શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર આ એક એવી પરંપરા, એક વિશેષતા આ સંપ્રદાયની અંદર મહારાજે પ્રસ્થાપિત કરી છે કે આ વચ્ચેનું જે અટામણ છે ને એ અટામણ મહારાજે દૂર કરવા પ્રયત્ન કર્યો છે. સનાતન ભારતીય સંસ્કૃતિ, જે આપણી હિન્દુ સંસ્કૃતિ, વેદકાલીન સંસ્કૃતિ જેને આપણે કહીએ છીએ, આ તમામ સંસ્કૃતિઓ આ વાતને સ્વીકાર કરે છે. આ તમામ સંપ્રદાયો જે સનાતન ધર્મને માનનારા છે એ તમામ સનાતન ધર્મો પણ આ વાતને સ્વીકાર કરે છે કે મોક્ષ કોને કહેવાય. મહારાજે આ સંપ્રદાયની અંદર આ બધા કથાની અંદર આવ્યા હશે એટલે, જોકે હું પુનરાવર્તન કરવા નથી માંગતો, પણ એક આ પ્રસંગ જ્યારે આયોજન કર્યો છે આ પ્રસંગની અંદર આપણે સૌએ પોતાની લાગણી, પોતાની ભાવ, પોતાની શ્રદ્ધા, સંપત્તિ, શરીર એ જ્યારે સમર્પિત કર્યું છે ત્યારે આનો ઉદ્દેશ શું છે, ઉદ્દેશ કેવા પ્રકારનો હોવો જોઈએ, શું પ્રાપ્તિ કરવી જોઈએ. મહારાજે એક વખત બહુ સુંદર ચરિત્ર કર્યું. એક ભગવાનના ભક્ત મહારાજ એને ત્યાં ગયા. મહારાજ બહુ પ્રસન્ન થયા. મહારાજે એને વરદાન માંગવાનું કીધું. શ્રીજી મહારાજના વખતની આ વાત છે. લખુબા કરીને ભગવાનના એક ખૂબ સુંદર ભક્ત. મહારાજે એને વરદાન માંગવાનું કીધું ત્યારે લખુબાએ એમ માંગ્યું કે મહારાજ, જો આપ રાજી થયા હો તો અમારું મકાન છે, અમારા ઢોર ઢાંકર છે, એ બધું આવું ને આવું સમૃદ્ધ રહે એવો આશીર્વાદ આપો. ત્યારે મહારાજે કીધું, તમે આ તો માઇક માંગ્યું, બરાબર ન માંગ્યું, કંઈક બીજું માંગો. જોજો ભગવાનની દયાળુતા. પણ આ પછી આપણો અધિકાર નથી, હો, દયા છે ને અધિકાર ન હોય કોઈ દિવસ. આ વસ્તુ સમજવા જેવી છે. કૃપા છે એનો તમે હક ન કરી શકો કે આ મારો હક છે, એ કરુણા છે, દયા છે, એ એમને વરસે. બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ, વગર માંગે મોતી મળે, એ કરુણા છે, દયા છે, પણ માંગે મિલે ન ભીખ. દરવાજે દરવાજે રખડો ને તો કોઈ પાંચ પૈસા કે કોઈ મુઠ્ઠી લોટ ના આપે, એ ભીખ અધિકાર કરવા જાઓ તો ત્યાં ન મળે. મહારાજની દયાળુતા. મહારાજે કીધું કે તમે કંઈક બીજું માંગો. ત્યારે કે મારું બાળક છે, મારા છોકરા પરિવાર છે ને, ભગવાન એવી દયા કરો કે એ સુખિયા થાય. મહારાજે ફરી ટકોર કરી કે આ તમે બરાબર ન માંગ્યું, આ માહિક પદાર્થ તમે માંગ્યું છે, કંઈક વિશેષ કંઈક માંગો. આજે અમે તમારા ઉપર રાજી થયા છે. આ વસ્તુ વિચારજો, રાજી થનાર કોણ છે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નાયક ભગવાન શ્રી હરિ, એ જ્યારે માંગવાનું કે જીવાત્મા માંગણી કરીને શું કરે. ત્યારે મહારાજે ફરી વખત એમને ટકોર કરી કે તમે કંઈક માહિક નહીં, કંઈક વિશેષ માંગો. ત્યારે એમને એ વસ્તુનું સભાન થયું છે. ત્યારે એમને એમ માંગ્યું છે કે મહારાજ, તમારા સ્વરૂપની અંદર અખંડ મારી વૃત્તિ રહે ને તમારા ધામની પ્રાપ્તિ થાય એવો આશીર્વાદ મને આપો. આ કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એટલા માટે છે કે ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા કરી છે આપણા અને ભગવાન વચ્ચે, આ સનાતન હિન્દુ ધર્મની એક જે માન્યતા છે, એક પ્રથા, જે પ્રસ્થાપિત પ્રથા છે કે સ્વીકૃતિ જે મળી છે, આ જગતને, આ જે સૃષ્ટિ જે છે ને, સંસાર, બ્રહ્માંડ, એને ત્રણ તત્વોની અંદર વહેંચવામાં આવી છે. જોકે મહારાજે એના પાંચ તત્વો બતાવ્યા છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. જીવ, ઈશ્વર અને બ્રહ્મ એ સ્થિતિ જીવોની છે, જીવની ગતિ છે. જીવ એક સ્ટેટસથી બીજા સ્ટેટસ, બીજા સ્ટેટસથી ત્રીજા સ્ટેટસને પામે એટલે જીવની ગતિ છે. એટલે મુખ્યત્વે ત્રણ તત્વો સ્વીકાર્યા, જીવ, માયા અને પરબ્રહ્મ. આ સનાતન હિન્દુ સંસ્કૃતિની એક જ લક્ષ્ય છે, ચાહે વૈષ્ણવ સંપ્રદાય હોય, રામાનંદ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય, પણ જે સનાતન વૈદિક પરંપરાને જે ભગવાનની આજ્ઞા અનુસાર જે વર્તનારા સંપ્રદાયો છે એ તમામ સંપ્રદાયનું એક લક્ષ્ય કે જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન, માયાનું આવરણ વચ્ચેથી ખસેડવું. ત્રણ તત્વ જીવ, માયા અને પરબ્રહ્મ. જીવ માયાને ઓળંગીને જ્યારે પરબ્રહ્મ તત્વને પામે છે ત્યારે એ પરબ્રહ્મમય થઈ જાય છે, ભગવાનમય એનું જીવન, એટલે કે ભગવાનમાં સમર્પિત થઈ જાય છે. પછી જુદા જુદા આચાર્યોએ વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, અનેક અદ્વૈત, આવા અનેક અનેક મત સ્થાપિત કર્યા, પણ છતાંય સર્વાનું જો બહુ પહોળું એક જેને બ્રોડ ફોર્મ્યુલા અથવા તો બ્રોડ એની અંદર એનું વ્યાખ્યા કહી શકાય તો એક જ તત્વ સાબિત થાય કે જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન. અને આ મિલનની અંદર વચ્ચે આવતું અટામણ જે મેં પહેલી વાત કરી, જીવાત્માને ભગવાનની સાથે મિલાપ થતા, ભગવાનના સાનિધ્યને પ્રાપ્ત કરતા વચ્ચે આવતું અટામણ, એ અટામણોને દૂર કરવાનો મહારાજનો પ્રયાસ છે આ સંપ્રદાયની અંદર. એટલા માટે મહારાજે બે વસ્તુ બહુ શુદ્ધ પ્રસ્થાપિત કરી, એક ભગવાનની શુદ્ધ ભક્તિ અને બીજી ભગવાનની શુદ્ધ ઉપાસના. આ જીવનની અંદર આ તત્વને જાણવું એટલા માટે જરૂરી છે વાલા ભક્તો, કે આપણે જે આ જે પ્રયાસ કર્યો છે, આપણે આ જે મહેનત કરી છે, આ મહેનતનું ફળ શું જોઈએ. મહારાજે, શ્રીજી મહારાજ પોતે હયાત હતા, દયાળુ હતા, તો લકુબાને ત્રણ ચાન્સ મળ્યા, ત્રણ વખત મહારાજે એને તક આપી. પણ તમારા મારા ભાગ્યમાં એ તક છે કે નહીં એ આપણને ખબર નથી. એટલા માટે સાવધાન થઈ અને અટામણો દૂર થાય. એ અટામણો ચાહે માયાના હોય, માયિક પદાર્થોના હોય, અંતઃશત્રુના હોય, બાહ્ય શત્રુના હોય, રાગદ્વેષના હોય, કે અહમમત્વના હોય, કે કોઈ પણ પ્રકારના અટામણો હોય જે જીવાત્માને ભગવાનથી છેટો રાખે, તો એવા અટામણો આપણા જીવનમાંથી દૂર થાય. વ્યસન ફેશન હોય કે ચાહે કુટેવો હોય, કળિયુગનો પ્રભાવ હોય, આને દૂર કરવાનું કામ એ આ સત્સંગ કરે છે. જ્યારે સંતોને અમે વાત કરી કે આ ભક્તોને, જો કે મને ઘણા બધા ભક્તો વડતાલ આવે ત્યારે વાત કરતા કે બાપુજી કંઈક સત્સંગનું બળ મળે, કંઈક આયોજન એવું થાય. ઘણા વખતથી સમયના અનુકૂળતાની રાહ જોતા હતા, એમાં વળી આ સમય સંજોગ અનુકૂળ થયા. સંતોને વાત કરી, હરિભક્તોને વાત કરી કે આ સમય વચ્ચે ખાલી છે ને જો તમારી બધાની ઈચ્છા હોય. પણ આજે એ વાતનો મને આનંદ છે કે આ નડિયાદ એટલે કે ચરોતર સમગ્ર પ્રદેશનું કેન્દ્ર ગણાય, અને આ નડિયાદના ભક્તો, સમગ્ર ચરોતર પ્રદેશના ભક્તો એ ભગવાનને ઓળખવા માટે, ભગવાનને પામવા માટે થનગને છે, એ જોઈને મને બહુ આજે આનંદ થયો. હું ઘણી વખત વાલા ભક્તો વાત કરું છું કે પાણીનો પ્રવાહ જતો હોય, આપણે ઘણી વખત કોઈને મહેનત ન કરવી હોય ને એટલે બાના શું કરે, સમયની સાથે ચાલવું. શું કે સમયની સાથે ચાલો, હું સમયનું ખંડન નથી કરતો, પણ એમ કે જે દિશામાં પ્રવાહ હોય ને એ દિશામાં આપણે કરવું, સહેલું પડે. પણ કેમ સહેલું પડે? કારણ કે મહેનત નથી કરવી, એની મહેનત નથી કરવી એટલે સહેલા રસ્તા આપણે ગોતીએ છીએ. પણ એક વસ્તુ વાલા ભક્તો, મોક્ષ છે ને મહારાજે સહજ કર્યો છે, સસ્તો નથી કર્યો. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. મહારાજ કે અમારે મનવારો ભરી ભરીને અક્ષરધામ અમારે ભરી દેવા છે, પણ મહારાજ કહે છે કેવા કરીને? તો કે અણિશુદ્ધ કરીને અમારે લઈ જવા છે. જીવનની અંદર ક્યાંક ઉણપ, ક્યાંક કચાશ, ક્યાંક જો હોય, તો મહારાજ કહે છે કે જો સત્સંગમાંથી પાડી ન દે તો કાંઈ નહીં, પણ આને આ જન્મે નહીં તો એક જન્મે, બે જન્મે, એ જ્યારે સુધરે ને ત્યારે લઈ જાય. આપણા અવગુણો કે આપણી કુટેવો કે આપણા જે આપણામાં ખામીઓ છે એ દૂર થાય ને પછી ભગવાન ધામમાં લઈ જાય. એટલે આ સત્સંગ કરવાનો, આ સત્સંગી જીવનનું પારણનું આયોજન કરવાનું, આ મહોત્સવ કરવાનો મુખ્ય જો હેતુ હોય તો એ જીવન જીવાત્માને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની શુદ્ધ ઉપાસના અને શુદ્ધ ભક્તિનું બળ મળે, અને ભગવાનની એવી ભક્તિ કરી જીવાત્મા મોક્ષનો અધિકારી બને, મોક્ષની લાયકાત કેળવે. લાયકાત કેળવે એટલે ભગવાનની કરુણા આપોઆપ ઉતરે, અને એ ભગવાનની કરુણા ઉતરે તો જીવાત્મા મોક્ષને પામી શકે. આજ આ પ્રસંગનો, ના મહોત્સવનો હેતુ છે, આના સિવાય બીજો કોઈ નથી. જો કે ભક્તોએ પોતાની લાગણીઓ ખૂબ સબર, અમારો જન્મોત્સવ વગેરે બહુ ધામધૂમથી ઉજવવાનો બધાએ સંકલ્પ કર્યો, પણ એક નિમિત્ત અમે એવું માનીએ છીએ કે છે, પણ મૂળ હેતુ મારો એ છે વાલા ભક્તો, જન્મોત્સવ તમે બધાએ ઉજવ્યો, કેક કપાવી અમે ખાઈશું ખરા, તમે પ્રેમથી બનાવી છે તો, સંતોને જમાડશું, પણ તમારો એ પ્રેમ અમે સ્વીકાર કરીએ છીએ. પણ મારા માટે જો જન્મોત્સવની તમારે ભેટ આપી હોય તો હું એવી માંગણી કરું છું, જો કે બ્રાહ્મણ છું ને એટલે યાચના કરવાનો મારો અધિકાર છે, ભિક્ષાન દેહી, બ્રાહ્મણ છું ને એટલે ભિક્ષા માંગવાનો મારો અધિકાર છે. જો તમારે ભેટ આપવાનો સંકલ્પ હોય ને તો એટલો ભેટ આપજો કે આ જ સત્સંગની અંદર, આ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને ઊની આંચ નહીં આવવા દઈએ. આના માટે હંમેશા કટિબદ્ધ રહીશું. ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતો પર અનુસરીને અમારા જીવનું કલ્યાણ કરશું. આટલી જો તમે મને ભેટ આપો અને આટલો જો સંકલ્પ કરો ને તો મારા માટે ઘણું મોટું પારિતોષિક છે. આ સત્સંગ એટલો દિવ્ય, મહારાજે જે સંકલ્પો કર્યા, સ્વહસ્તે મંદિરો બંધાવ્યા. મહારાજ વચનામૃતમાં લખે કે અમે વૈરાગ્યનો માર્ગ મોડો કરી અને આવા ભવ્ય મંદિરો બનાવ્યા છે, એની પાછળનું કારણ એક છે, આપણી ઉપાસના શુદ્ધ રહે. મહારાજે સત્શાસ્ત્રો રચાવ્યા. મહારાજે, કારણ કે કળિયુગમાં સત્સંગ ચાલવાનો હતો ને, એટલે મહારાજને ખબર કે આ સત્સંગને ઘણા બધા એલફેલ અને સમજાવી, અવળું સવળું સમજાવી, ગેરમાર્ગે દોરી સત્સંગને વિખેર વેરવિખેર ન કરી નાખે, એટલા માટે મહારાજે સ્વયં બંધારણો બનાવ્યા. અને એવા બંધારણરૂપી દેશ વિભાગનો લેખ, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત, મહારાજે પ્રથમ એને ગ્રાહ્યતા આપી અને એને અનુસરીને નંદસંતોએ બ્રહ્માનંદ કાવ્ય, નિષ્કુળાનંદ કાવ્ય, મુક્તાનંદ કાવ્ય, સંતોની વાતો, આ એને આધાર ઉપર થઈને રચાણી. પણ કહેવાની પાછળનો ભાવાર્થ એટલો કે મહારાજે આ કળિયુગની અંદર છે ને એક બહુ સુંદર કિલેબંધી કરી છે. આ કિલેબંધીની અંદર જે આવી ગયા, જે કિલેબંધીની, એ સુરક્ષિત છે કળિયુગથી, કાળ કર્મ ને માયાથી જીવાત્મા સુરક્ષિત છે. અને જે આ કિલેબંધીની બહાર ગયા, એ કળિયુગના ભરડામાં ક્યાંય ભરડાઈ જશે, ક્યાંય પીસાઈ જશે, એનો કોઈ લેખાજોખા પણ મળવાનું નથી. એટલે આપણા માટે આ તક આપણને જે મળી છે, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર લખ્યું કે ચાળા ચૂંથવામાં આપણે અનંત ભવ બગાડ્યા છે. આ મનુષ્ય દેહ જગતના ચાળા ચૂથવા માટે નથી મળ્યો, પણ જીવાત્માનું કલ્યાણ શેમાં રહેલું છે. અને એટલું વાલા ભક્તો નિર્વિવાદ છે. સુરાખાચર કાયમ કહેતા કે હું ને મારો ઠાકર જગત બીજું કાણું, ઠાકર બેઠા પારણે હું દોરી તાણું. ભગવાન અને ભગવાનના ભક્તની વચ્ચે જ્યારે આવી એકરૂપતા થશે, પોતાના ઈષ્ટદેવને અને આજ્ઞામાં પ્રવૃત્તિ ને આજ્ઞામાં નિવૃત્તિ. મહારાજે વચનામૃતમાં લખ્યું કે કોઈ પરાણે જીદે કરીને, મેં કીધું ને આ કરુણા છે ને એ અધિકારથી નથી મળતી, દયા એ વર્તનથી, તમારા ઉપર દયા ભગવાનની કરુણા વરસે, અઢળક વરસે, પણ એવું વર્તન તમારે હોય, એવું તમારું ચારિત્ર હોય. મહારાજે કીધું કોઈ પરાણે હઠે કરીને અમારા પાસે રહેતો હોય અને કોઈને અમે આજ્ઞા કરી હોય કે કાશી કે બુરાન પરુજીને રો, તો અમારા માટે કોણ વાલો. મહારાજ કહે જે આજ્ઞામાં પ્રવૃત્તિ કરી, ભલે શરીરથી મારી પાસે નથી પણ મારી આજ્ઞામાં વર્તી અને કાશી બુરાનપુર રહે છે, તો મહારાજ કહે અમને અધિક વાલો છે. આ વસ્તુ શું સમજાવે છે વાલા ભક્તો? મંદિરે આપણે જઈએ છીએ, સવારે પૂજા કરીએ છીએ, દંડવત કરીએ છીએ, માળા કરીએ છીએ, પણ ભગવાનની આજ્ઞામાં જ્યાં વર્તવાનું આવે, જો ત્યાં આપણે કચાશ કરતા હોઈએ તો આપણી કરેલી ભક્તિ કદાચ નિષ્ફળ ન જાય. મહારાજે કીધું છે ભક્તિ નિષ્ફળ જતી નથી, પણ એનું ફળ ક્યારે મળે? તો ગરડાના 18માં 16માં વચનામૃત છે, 18માં વચનામૃતમાં મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજ કે કોઈ કાળે રજડતા રજડતા તમારી ભક્તિ જો પ્રગટ થશે તો અમે તમને પાછો આવો યોગ કરાવીશું, આવું તમને આવું સાધનો આપશું, અને આવા યોગની અંદર તમે જ્યારે અમે કીધું છે એમ વર્તશો, પછી અક્ષરધામના અધિકારી બનશો. એટલે આ જે પ્રયત્ન કરવામાં આવ્યો છે આજે નડિયાદના આંગણે, ભક્તોની ભાવના અને સત્સંગના વિકાસ અને આવા જીવનની અંદર સમજણનું બળ મજબૂત થાય, એના શુભ આશયથી, હેતુથી આખું સુંદર આયોજન કર્યું છે. ત્યારે જે યજમાન પરિવારોએ, સ્વયંસેવકોએ જે સહકાર આપ્યો છે, ગ્રામજનોએ જે સહકાર આપ્યો છે, એ તમામને અમે ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન તમારા જીવનની અંદર ઉત્તરોત્તર સત્સંગની વૃદ્ધિ થાય, ધર્મભક્તિની વૃદ્ધિ થાય અને ભગવાનના રાજીપાની વૃદ્ધિ થાય, એવી અંતરથી પ્રાર્થના હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં કરું છું. આજે હોળીનો દિવસ છે, પવિત્ર તહેવાર છે. પૂર્વ સંતોએ પણ ખૂબ સુંદર વાત કરી છે ધર્મ અને અધર્મની. સત્સંગ છે ને વાલા ભક્તો એક પ્રકારનો આઈનો છે. હું ઘણી વખત આ વાત કરું છું કે ચોરી કરવી એ ગુનો છે, આવું કદાચ કાયદામાં લખાણું છે, પણ આ ચોરી કરવી એ ગુનો છે, કાયદામાં જે લખાણું એનો સોર્સ ક્યાંથી આવ્યો? આ ભાવના ક્યાંથી ઉત્પન્ન થઈ કે ચોરી કરવી ગુનો છે? ચોરી કરવી એ કલ્ચર કેમ ન બનાવ્યું? કાયદાના રચનારાઓએ, બંધારણના બંધનારાઓએ ચોરી કરવી, વ્યભિચાર કરવો, દારૂ પીવો, કોઈનું કોઈનું ખૂન કરવું, આ બધાને પાપની અંદર અને ગુનાની અંદર શા માટે ગણ્યા? કારણ કે એ જે તત્વ છે, જે ભાવ છે ને, એ આપણા ધર્મોએ આપેલો છે, આપણા વેદોએ આપેલો છે. એટલે સત્સંગનો મૂળ પાયો માનવતાના વિકાસનો છે, માનવતાના સ્થાપનનો છે. એટલે સત્સંગને કોઈ એમ ન માનશો કે આ ખાલી ભગવાનનું ભજન કરવાનું કે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે ભગવાનનું નામ ઓથે લેવાનું છે, પણ માનવ સમાજનું જો કોઈ નિર્માણ કરતું હોય તો એ આપણો ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. અને આજે એ સંસ્કૃતિને બળવાન કરવા માટે, એ ધર્મને બળવાન કરવા માટે આપણે સૌ જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે ભગવાનનો રાજીપો આપણા ઉપર ચોક્કસ ભળે, અને ભળે ત્યારે આપણા કાર્યો સફળ થાય. માટે આજે હોળીનો પવિત્ર પર્વ છે. હોળી એ ધર્મ, એની સંસ્થાપન અને અધર્મ, ભગવાન કેવા પ્રકારે ક્યાં રક્ષા કરે છે ને, કોઈ જે ભગવાનના ભક્ત થઈને રહે ને એને ભગવાન ક્યારે અને કેવા પ્રકારે રક્ષા કરે છે ને, જેમ નરસિંહ ભગવાન સમગ્ર જે મર્યાદાઓ એને તોડીને જે એક ઉત્પત્તિની મર્યાદા જે બતાવી છે, પ્રણાલિકાને પરંપરા બતાવી છે, એ પરંપરાને તોડીને પણ થાંભલામાંથી પ્રગટ થઈને જો પ્રહલાદ ભક્તનું રક્ષણ કરતા હોય તો આપણા જીવનની અંદર આપણે એવી ભક્તિ કરીએ કે આપણા રક્ષણ માટે કાળ, કર્મ અને માયા ત્રણથી રક્ષણ કરવા માટે ભગવાન આપણા અંતરાત્મામાં બિરાજમાન થઈ અને આ સમગ્ર અનિષ્ટ તત્વોથી આપણું રક્ષણ કરે, એવી ભગવાન પાસે આપણે ભક્તિની પ્રાર્થના કરવી જોઈએ. એટલે આજે હોળીનો પવિત્ર પર્વ છે, આવતીકાલે રંગોત્સવ, બધાએ ખૂબ પ્રેમથી રમજો. નડિયાદ અને સમગ્ર ચરોતર પ્રદેશ, સાથે સાથે સમગ્ર સત્સંગ સમાજ અને સમગ્ર ભક્તોને અમે હોળીની અનેક અનેક હૃદયથી શુભકામના આપીએ છીએ. તમારે તમારા બધાનો પ્રેમ ભાવ અને સંતોએ ખૂબ મહેનત કરી, મને ખબર છે ટૂંકા સમયની અંદર આયોજન કરવું એ ઘણું અઘરું પડે, પણ અમારા યુવાન સંતો ક્યાં ગયા, અદ્ભુત સ્વામી, બધા નિષ્કામ સ્વામી, સર્વમંગલ સ્વામી, ઘનશ્યામ સ્વામી, બધા નાના ઉંમરના પણ ખૂબ એમને લાગણી છે. આ ધગશ, મારું કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો એ જ છે કે આ સંતો એની અંદર આ જ્યારે ખુમારી છે, ભગવાન સ્વામિનારાયણની દીક્ષા ઓઢી છે, એમનો મંત્ર કાનની અંદર પડ્યો છે, આજે અમે એના આશ્રિત છીએ. આની ખુમારી જ્યારે સંતોમાં છે, આવા સુરવીર હરિભક્તોની અંદર નાનાલાલજીએ બહુ સુંદર વાત કરી, સહેજાનંદી સિંહ જેનામાં ખુમારી છે કે અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, અમારો બાપ, અમારો ઇષ્ટદેવ, અમારા મોક્ષદાતા, કલ્યાણ સર્વોપરી ભગવાન શ્રીહરિ છે, જ્યારે આવી ખુમારી હોય ત્યારે મોડી વાત આપણા જીવનની અંદર ન આવે, અને આવું જ્યારે કાર્ય કરવાની અંદર ભગવાનનો આપણને જ્યારે સફળતાનો મહારાજનો આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય ત્યારે ચોક્કસ આપણને બળ મળવાનું છે. અને એ જ આવા સત્કાર્યો નડિયાદ અને સમગ્ર ચરોતર પ્રદેશની અંદર અવિરતપણે ચાલતા રહે, વધારે ને વધારે સત્સંગની અંદર બધાને વેગ મળે એવી અંતકરણથી પ્રાર્થના કરું છું. પૂર્વ વક્તાઓએ પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખૂબ ખૂબ આપણને મનનીય એમના હૃદયના ઉદ્ગારો જો કે વ્યક્ત કર્યા છે, અને તમે બધાએ જાણો છો, કારણ કે કંઈક ને કંઈક તો બધાને છેડા અડ્યા છે. હા, નાનાલાલજીએ કીધું ને કે નડિયાદનો અમારો જૂનો નાતો છે, એટલે અવારનવાર, કદાચ અઠવાડિયામાં નહીં તો ત્રણ ચાર વખત આવવાનું થતું હશે, પણ આજે મને આવીને જે આનંદ થયો છે, કારણ કે અહીંયા ટાઢક મળે છે, અહીંયા ઉદ્વેગ નથી, અહીંયા શાંતિ છે, પરમ શાંતિ છે. અને શાંતિ શેની છે કે આજે એનું ટાઢક છે કે આ સ્વામિનારાયણ ભગવાનના સુરવીર ભક્તો આજે જાગૃત બન્યા છે, આજે સક્રિય બન્યા છે. અને મને વિશ્વાસ છે જેના દેશના નાગરિકો જાગૃત હોય ને એના દેશ ઉપર કોઈની કરડી નજર થાય નહીં, એમાં જેના સત્સંગીઓ જાગૃત હોય એના સત્સંગ ઉપર ક્યારે કોઈની કરડી દ્રષ્ટિ થાય નહીં, એવી સુંદર આજની આ સભા અને આજનો પ્રસંગ, એનો બહુ આનંદ સર્વે માણ્યો. આની અંદર સત્સંગી જીવનનો ગ્રંથની આજે કથાની પૂર્ણાહુતિ ચોક્કસ થશે, પણ આ ગ્રંથને આપણા જીવનમાં ઉતારી આપણે એનો જીવન પ્રમાણે એનું આચરણ કરવાનો આજથી પ્રારંભ કરવાનો છે. માટે દરેક નડિયાદને ચરોતરના સત્સંગી ભક્તોને પોતાના જીવનની અંદર ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યમાં અભિવૃદ્ધિ થાય અને ભગવાનની શુદ્ધ આજ્ઞા અને શુદ્ધ ઉપાસના એની અંદર દ્રઢ થઈ અને પોતાના જીવનનું કલ્યાણ મેળવી શકું એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વ ઉપર કરુણા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરી, નડિયાદના તમામ આયોજકો અને તમામ સહકાર જેને તન મન ધનથી આપ્યો છે એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.